ಎಂತಾಣಂ ಎಣಮೊಲೊಯ್ ಶೌತ್ರಿಕಾಡವರ್ತಿ ಸಿದ್ಧಾಣಂ ಎಣಮೊಲೊಯ್ ಶೌತ್ರಿಕಾಡವರ್ತಿ ಐರ್ಯಾಣಂ ಎಣಮೊಲೊಯ್ ಶೌತ್ರಿಕಾಡವರ್ತಿ ಉವಜ್ಜಾಯಣಂ ಎಣಮೊಲೊಯ್ ಶೌತ್ರಿಕಾಡವರ್ತಿ ಶವಶಾಹುಣಂ ಓಂಕಾರ ಬಿಂದು ಸಂಯುಕ್ತಂ ನಿತ್ಯಂ ಧ್ಯಾಯಂತಿ ಯೋಗಿನ ಕಾಮದಂ ಮೋಕ್ಷದಂ ಚೈವ ಓಂಕಾರಾಯ ನಮೋ ನಮಃ. ಮಂಗಲಂ ಭಗವಾನ್ ವೀರೋ ಮಂಗಲಂ ಗೌತಮೋ ಗಣಿ ಮಂಗಲಂ ಕುಂದ್ಕುಂದಾರ್ಯೋ ಜೈನ್ ಧರ್ಮೋಸ್ತು ಮಂಗಲಂ. ಸರ್ವಮಂಗಲ ಮಾಂಗಲ್ಯಂ ಸರ್ವಕಲ್ಯಾಣಕಾರಕಂ ಪ್ರಧಾನಂ ಸರ್ವಧರ್ಮಾಣಂ ಜೈನಂ ಜಯತು ಶಾಸನಂ. ನಮಃ ಶಮೈಶಾರಾಯ ಶ್ವಾನುಭೂತ್ಯ ಚಕಾಶತೆ ಚಿತ್ಸ್ವಭಾವಾಯ ಭಾವಾಯ ಸರ್ವಭಾವಾಂತರಚ್ಛಿದೆ ಹೇಗೋ ಮೇ ಶಾಶದೋ ಅಪ್ಪಾ ಜ್ಞಾನ ದರ್ಶನ ಲಖನು ಶೇಷಾ ಮೇ ಬಾಹಿರಾ ಭಾವ ಶವೇ ಸಂಯೋಗ ಲಖಣ ಮಾರೋ ಸುಶಾಶ್ವತ ಏಕ ದರ್ಶನ ಜ್ಞಾನ ಲಕ್ಷಣ ಜೀವ ಛೆ ಬಾಕಿ ಬದಾ ಸಂಯೋಗ ಲಕ್ಷಣ ಭಾವ ಮುಜತಿ ಬಾಹ್ಯ ಛೆ ಹೂ ಏಕ ಶುದ್ಧ ಸದಾ ರೂಪೀ ಜ್ಞಾನ ದರ್ಶನ ಮಯಿ ಕರೆ ಕಯನ್ಯತೆ ಮಾರು ಜರಿ ಪರಮಾಣು ಮಾತ್ರ ನಥಿ ಅರೆ ಧ್ರುವ ಚಲನೆ ಅನುಪಮ ಗತಿ ಪಾಮೇಲ ಸರ್ವೇಶಿತನೆ ವಂದಿಕ ಹುಸುತ ಕೇವಡಿ ಕಥಿತಾ ಸಮಯ ಪ್ರಾಪೃತ ಹೋ ತುಸ್ತಾಪ ನಿಜನೆ ಮೋಕ್ಷ ಪಂಥೆ ಧ್ಯಾನುಭವ ತೇಹನೆ ತೇಮಾಜ ನಿತ್ಯ ವಿಹಾರ ಕರ್ ನೈ ವಿಹರ್ ಪರ ದ್ರವ್ಯೋ ವಿಷಯ. ಓಂ ಶ್ರೀ ನಮಸಿ ದೇವಿಯ ನಮಸಿ ದೇವಿಯ ನಮಸಿ ದೇವಿಯ. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં અત્યારે જે નિર્જરા અધિકાર ઉપર ગાથા ચાલી રહી છે, જ્ઞાનીને અપરિગ્રહપણું કેવી રીતે હોય છે, નિષ્પરિગ્રહપણું કેવી રીતે હોય છે, અને કોઈ પણ પદાર્થ માત્રનો કે રાગાદી ભાવનો પરિગ્રહ હોતો નથી, એની સુંદર ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં ચાલી રહી છે. કોઈ પણ જીવ જ્ઞાની થાય છે ત્યારે તેની દ્રષ્ટિ એક ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાયક ઉપર પડી ગયેલી હોય છે, અને એ દ્રષ્ટિ સ્થિર તત્વ ઉપર જાય છે એટલે દ્રષ્ટિ પણ સ્થિર થઈ જાય છે. એ સ્થિર થયેલી દ્રષ્ટિ હોય છે એ સ્થિર તત્વને કદી છોડતી નથી. એવું જે એક ધ્રુવ તત્વ છે દરેક જીવ પાસે, એના ઉપર દ્રષ્ટિ પડતા જ જીવ જ્ઞાની થઈ જાય છે. ભ્રાંતિ છૂટે છે, દ્રષ્ટિ દ્રવ્ય ઉપર વહી જાય છે, એટલે નિશ્ચય મોક્ષ માર્ગનો જન્મ થઈ જાય છે. અને એવો જ્યારે નિશ્ચય મોક્ષ માર્ગનો જન્મ થાય છે ત્યારે જ્ઞાની સર્વ પદાર્થનો જ્ઞાતા થઈ જાય છે. કોઈ પણ પદાર્થનો કરતા ભોગતા રહેતો નથી. એવી કોઈ સ્થિતિ જ્ઞાનીની માત્ર ત્રિકાળી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડતા થઈ જાય છે. એવી કોઈ દ્રષ્ટિની કમાલ છે, દ્રષ્ટિ જ્યાં સ્થિર તત્વ ઉપર પડી ત્યાં એવી સ્થિર થાય છે, એવી ચોટી જાય છે, એવી પ્રસરી જાય છે આત્મામાં, કે બિલકુલ એના માટે બીજી કોઈ જગ્યા જ નથી હોતી દ્રષ્ટિને પ્રસાર થવા માટેની. એવી કોઈ જ્ઞાનીની સ્થિતિ થઈ જાય છે, જેમ પૂજ્ય ગુરુદેવશ્રી હમણાં ભરત મહારાજાનું દ્રષ્ટાંત આપતા હતા. ભરત મહારાજાને કોઈ કહેતા હતા તો આ દ્રષ્ટાંત એ છે, એક બીજું દ્રષ્ટાંત પણ આવે છે. ભરત મહારાજાનો કોઈ કહે કે તમે આવડો મોટો મહેલ, આટલો બધો તમારો વૈભવ, અને એ વૈભવમાં તમારી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર કેવી રીતે રહેતી હશે, અમને તો એવો વિચાર આવ્યા કરે છે કે આ દ્રષ્ટિ અહીંયા થોભી કેવી રીતે જાતી હશે, થંભી કેવી રીતે જાતી હશે, સ્થિર કેવી રીતે થઈ જાતી હશે. ભરત મહારાજા કહે છે કે ચાલ તું, હું તને મારો મેલ જોવા લઈ જાઉં, પણ એક ધ્યાન રાખજે, મારા મેલમાં છે અંધારું અને તને આપું છું દીવો. દીવો લઈને તારે જવાનું છે, પણ જો દીવો ઠરી ગયો તો તું મેલની બહાર નહીં નીકળી શક. અને જોવા માટે જાય છે અંદર,
હવે એ મેલનો વૈભવ તો એટલો બધો, ચક્રવર્તીના મેલ કેવા હોય એનો વૈભવ કેવો હોય. હવે એ મેલમાં પ્રવેશ કરે છે દીવો લઈને, પછી એને એમ કીધું હતું કે તું ધ્યાન રાખજે, જો દીવો ઠરી જશે તો મેલમાંથી બહાર નહીં નીકળી શક. તો હવે એ જનારો જીવ મહેલને જોવે કે દીવાને જોવે? એમ ભરત મહારાજા કહે છે કે અમારી દ્રષ્ટિ અમારા ચૈતન્ય દીવા ઉપરથી ખસતી જ નથી. કોનો મહેલ, કોનો વૈભવ અને કોણ ચક્રવર્તી? અમારું તો ચૈતન્ય ચક્રવર્તી પદ છે, એમાં અમે નિરંતર વસીએ છીએ, નિરંતર અમારો વાસ એમાં છે. એમ કોઈ પણ જીવની જ્યારે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર સ્થિર થઈ જાય છે તો એ દ્રષ્ટિને ક્યાંય જવા માટે જગ્યા જ નથી રહેતી. એક જ જગ્યા હોય છે, ત્રિકાળી દ્રવ્ય, ધ્રુવ સ્વભાવ, અપરિણામી તત્વ, જ્ઞાયક ભાવ, એમાં જ તે સ્થિર થઈ અને જામેલો હોય છે. એની પાસે કોઈ બીજી જગ્યા જ નથી હોતી. હવે એ તો જ્ઞાનીની વાત થઈ, એવું જ્ઞાનીપણું કેમ આવે એની ચર્ચા અહીંયા 294 ગાથામાં ચાલે છે. જ્ઞાનીની દ્રષ્ટિ તો થઈ જાય, જ્ઞાનીને દ્રષ્ટિ થઈ ગઈ, પણ એ દ્રષ્ટિ થાય કેવી રીતે, એ દ્રષ્ટિ બને કેવી રીતે, એ દ્રષ્ટિ બનીને દ્રવ્ય ખ્યાલમાં આવે કેવી રીતે, એની ચર્ચા અહીંયા 294 નંબરની ગાથામાં આચાર્ય ભગવાન બતાવે છે. આચાર્ય ભગવાને જે ગાથા સુંદર રીતે લખી છે એમાં આપણે પહેલો ટીકાનો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ થઈ ગયો છે. અહીં પ્રશ્ન થાય છે કે આત્મા અને બંધ કે જેવો ચૈત્યચેતક ભાવ વડે અત્યંત નિકટતાને લીધે એક એટલે કે એક જેવા થઈ રહ્યા છે અને ભેદ વિજ્ઞાનના અભાવને લીધે જાણે તેઓ એક ચેતક જ હોય એમ જેમનો વ્યવહાર કરવામાં આવે છે, એટલે કે જાણે બે એક થઈ ગયા હોય, જાણે બે એક જ હોય એવી ભ્રાંતિ જીવને થાય છે. છે ચૈત્ય અને ચેતક ભાવ પૃથક પૃથક દેખાય છે, પણ ખરેખર તો એને ખ્યાલ પૃથક પૃથક હોવા છતાં એને ખ્યાલ નથી આવતો, એને દેખાતા નથી. છે પૃથક પૃથક, જણાય છે એ જુદી વસ્તુ, જાણે છે એ જુદી વસ્તુ. ચૈત્ય એ જણાવવા લાયક છે, ચેતક છે એ જાણનાર છે. જાણનાર ને જણાવવા યોગ્ય જુદી જુદી વસ્તુ હોવા છતાં એને એક છે એવી ભ્રાંતિ થાય છે. હવે એને પ્રજ્ઞા વડે ખરેખર કેવી રીતે છેદી શકાય એમ પ્રશ્ન કર્યો છે. તેનું સમાધાન આચાર્ય દેવ કરે છે કે આત્મા અને બંધના નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતસંધિમાં એટલે કે અંતરંગની સંધિમાં પ્રજ્ઞા છીણીને સાવધાન થઈને પટકવાથી, નાખવાથી, મારવાથી તેમને છેદી શકાય છે, અર્થાત જુદા કરી શકાય છે એમ અમે જાણીએ છીએ. આત્મા અને બંધના નિયત સ્વલક્ષણ, બેના પોતપોતાના સ્વલક્ષણ છે, બેના પોતપોતાના સ્વતંત્ર લક્ષણ છે, બેના લક્ષણ જુદા જુદા છે. કોઈ એક પદાર્થનું લક્ષણ બીજા પદાર્થના લક્ષણમાં કદી વ્યાપી શકતું નથી, પણ એની સૂક્ષ્મ અંતસંધિ એટલે કે અંતરંગમાં સંધિ થઈ ગઈ છે. જેમ પૂજ્ય ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા હતા પથ્થરનો, કે અમે એકવાર ગુરુદેવ કહેતા હતા કે અમે રાજકોટ ગયા હતા ત્યારે અમે જ્યારે આમ સોનગઢથી આવતા હોય ત્યારે રાજી ડેમ પાસે એ પથ્થર જોયા હતા અમે, તો એ પથ્થરમાં એક રગ હોય, રગ, એ રગને સાંધ કહેવાય. તો કે એ સાંધમાં કોઈ આમ સેજ છીણી મારી અને એમાં હોલ કરી નાખે અને પછી એમાં સુરંગ મૂકે અને એ સુરંગ મૂકીને એને ફોડે એટલે બે પથ્થર જુદા પડી જાય. હવે એ બે પથ્થર જુદા પડી ગયા, હવે એણે ત્યાં જ સુરંગ કેમ મૂકી, ત્યાં જ હોલ કેમ મૂક્યો? એને ખબર હતી કે આ બે જુદા તો છે, આ બે જુદા તો છે એવો એને ખ્યાલ પહેલા આવી જાય છે. અનુમાનમાં, વિકલ્પાત્મક જ્ઞાનમાં એને એવો ખ્યાલ આવી જાય છે કે આત્મા અને બંધ, ચૈતન્ય લક્ષણ આત્માનું જ્ઞાન અને બંધનું લક્ષણ રાગ બે જુદા જુદા છે, એમ વિકલ્પાત્મક અવસ્થામાં પેલા ખ્યાલ આવી જાય છે, ત્યારે એ બે પથ્થરને જુદા પાડવા માટે એમાં સુરંગ મૂકે છે, ત્યારે આત્મા અને બંધને જુદા પાડવા માટે ત્યાં વચ્ચે પ્રજ્ઞા છીણી એનું જે સાધન છે, જે લક્ષણ છે, એના દ્વારા એ બેની જુદાઈ કરે છે. જુદાઈ તો છે, એવો વિકલ્પાત્મક દશામાં ખ્યાલ તો આવ્યો છે, પછી એ જ્ઞાનમાં શું પ્રયોગ કરે છે કે હું તો ચૈતન્ય લક્ષણ વાળું જ્ઞાન છું, તો ચૈતન્ય લક્ષણ તો આત્માનું છે અને રાગ છે તો બંધનું લક્ષણ છે, એમ જાણીને એ ચૈતન્ય લક્ષણ તરફ વળી જાય છે. એનો અર્થ કે એણે બેને જુદા પાડી દીધા. જુદા પાડવાના નથી હોતા, એ તો જુદા જ હોય છે. જુદા હોય છે એવો ખ્યાલ આવે છે વિકલ્પાત્મક દશામાં, અને ખ્યાલ આવતા જ એ જેનું લક્ષણ છે એવા લક્ષ તરફ જ્યાં એ લક્ષણ વળે છે, વળે છે એટલે કે એનો આદર કરે છે, આદર કરે છે કે એટલે એને જ્ઞેય બનાવે છે, શ્રદ્ધામાં શ્રદ્ધેય બનાવે છે, જ્ઞાનમાં જ્ઞેય બનાવે છે, ત્યાં જ એને ખરેખર બેયની જુદાઈ ભાસી જાય છે. એટલે અહીંયા કહે છે કે સૂક્ષ્મ અંતસંધિમાં, અંતરંગની સંધિમાં પ્રજ્ઞા છીણીને સાવધાન થઈને પટકવાથી, એટલે કે મારવાથી તેમને છેદી શકાય છે, અર્થાત જુદા કરી શકાય છે, એમ અમે જાણીએ છીએ. આ પ્રશ્ન પૂછ્યો અને એનો જવાબ આપ્યો. પ્રશ્નમાં એમ આવ્યું તું નિકટપણું હોવાથી બે એક જેવા ભાસે છે, તો એને ખરેખર અમારે જુદા કેવી રીતે કરવા, કેવી રીતે છેદવા? તો એનો જવાબ આપ્યો કે એના સ્વલક્ષણ જુદા જુદા છે, અને જ્યારે તને સ્વલક્ષણ જુદા જુદા ખ્યાલમાં આવે છે, ત્યારે તારું લક્ષણ જ્ઞાન કોનું છે એવા ચૈતન્ય સ્વભાવ તરફ તને તારી દશા ચાલવા માંડે, તારા વલણનો વેગ ચાલવા માંડે, તો ખરે બંધ તરફ તારું જ્ઞાન જતું નથી, એનો અર્થ જ કે તારું જ્ઞાન બંધથી જુદું પડી ગયું, તારું જ્ઞાન રાગથી જુદું પડી ગયું. રાગથી જુદું હતું અને રાગ જુદો છે એમ જાણીને જ્ઞાન ચૈતન્ય તરફ જાય છે, ત્યાં જ રાગથી જુદું પડી ગયું એમ કહેવામાં આવે છે. હવે જે આ ચૈતન્ય લક્ષણ જ્ઞાન અને બંધનું લક્ષણ રાગ, એના બે મોટા પેરેગ્રાફ આચાર્ય ભગવાન લખ્યા છે કે ભાઈ ચૈતન્ય લક્ષણ, ચૈતન્યનું જ્ઞાન લક્ષણ કેવી રીતે છે અને બંધનું લક્ષણ રાગ કેવી રીતે છે એનું સ્પષ્ટીકરણ કરે છે કે ભાઈ શા માટે અમે ચૈતન્યનું જ્ઞાન લક્ષણ કહીએ છીએ અને શા માટે અમે બંધનું રાગ લક્ષણ કહીએ છીએ, એનો વિસ્તૃત વિસ્તાર કરીને આચાર્ય ભગવાને આખો મોટો પેરેગ્રાફ અમૃતચંદ્ર આચાર્ય લખી અને એની ચર્ચા ઉપાડી છે. કુંદકુંદ આચાર્ય તો બે લાઈનમાં લખી નાખે, અમૃતચંદ્ર આચાર્ય એની ટીકા એટલે કે વિસ્તાર કરે કે ભાઈ કુંદકુંદ આચાર્યના જ્ઞાનના ગર્ભમાં આવી વાત પડેલી છે, તે અમે એના જ્ઞાનમાં, જ્ઞાનના ગર્ભમાં જઈને સંશોધન કરીને કાઢીએ છીએ. અમૃતચંદ્ર આચાર્ય સંશોધક વૃત્તિવાળા છે, એ સંશોધન કરે છે. એમ આત્માર્થી જીવે શોધક વૃત્તિવાળું બનવું, સંશોધન કર્યા કરવું કે આ બે જુદા છે, આ બેના લક્ષણ જુદા છે, તો મારું લક્ષણ તો જ્ઞાન છે, તો રાગ કેમ મને થઈ જાય છે, અને રાગ થઈ જાય છે અને રાગમાં એકત્વ બુદ્ધિ કેમ થઈ જાય છે, રાગમાં એકત્વ થઈ જાય છે તો જળને ચેતનની ભિન્નતા ભાસવી જોઈ, એ ન ભાસતા બે એકપણે ભાઈસા કરે છે, તો એમાં મારે કેવી રીતે સમજણ કરવી, કેવી રીતે સંશોધન કરવું, કેવી રીતે નિર્ણયની ભૂમિકા કરવી, કેવી રીતે પ્રયોગ કરવો, એણે પોતે આ વાત વિચાર કરીને ચિંતનમાં લેવી જોઈએ. જો એ વિચાર કરીને ચિંતનમાં લેવાનો પ્રયાસ કરે તો નિયમથી જે જુદું જુદી વસ્તુ હોય એને જુદી પાડવાની નથી હોતી. મારી વસ્તુ મને સમજાય એનો અર્થ કે બીજી વસ્તુ જુદી છે. હું મારા ઘરમાં રહેતો તો બાજુના પાડોશીના ઘરને હું મારું કહેતો નથી. હું આહાર લેવા બેસું ત્યારે વિચાર નથી કરતો કે આખા જગતમાં બધા જમી આવ્યા છે કે નહીં, કારણ કે મારું કામ મારા ક્ષેત્રમાં મારાથી થાય છે, મારે બીજા કોઈ સાથે ખરેખર સંબંધ છે નહીં. એમ જ્યારે એનું વલણ એ પોતા તરફ વળવા માંડે છે ત્યારે ખરેખર બીજી ચીજ એના માટે હોવા છતાં અવસ્તુ થઈ જાય છે, એવો જ્યારે એને ખ્યાલ આવી જાય કે મારું લક્ષણ તો જ્ઞાન છે, મારું લક્ષણ તો ચેતના છે, અને એ ચેતના તો મારું સત્વ છે, અને આ રાગ બંધનો ભાવ છે એ મારું સત્વ નથી, એમ જ્યાં એને વિકલ્પાત્મક દશામાં પણ કોઈ નિર્ણયની ભૂમિકા આવે છે, ત્યારે એ નિર્ણય આગળ વધતો વધતો એ નિર્ણય ક્રમે 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 એ નિર્ણય દ્રઢ થાય છે, એ દ્રઢ થતા થતા દ્રઢતર થાય છે, દ્રઢતર થતા થતા દ્રઢતમ થાય છે, ત્યાં એ નિર્ણયમાં સમ્યક જ્ઞાનની ભૂમિકા આવે છે. એવી કોઈ સ્થિતિ નિર્ણય થયા પછી પણ નિર્ણયની દ્રઢતા કેમ થાય કે વારંવાર એ વસ્તુના વિચાર જીવ કર્યા કરે અને એ વિચારમાં પોતાના જ્ઞાનને ફોરવ્યા કરે, ત્યારે ખરેખર એ નિર્ણયની દ્રઢતા અને નિર્ણયની મક્કમતા થાય છે, અને ત્યારે એ નિર્ણય સમ્યક પ્રકારે આત્મસન્મુખ થઈને પરિણમી જાય છે. એની આખી ચર્ચા અહીંયા આચાર્ય ભગવાન આ પેરેગ્રાફમાં બતાવે છે. જો અહીંયા કહે છે કે આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, ચેતના છે, જ્ઞાન દર્શનની ચેતના એટલે કે ચૈતન્ય. જ્ઞાન દર્શનની ચેતના હોવા છતાં દર્શન ગુણનું કામ માત્ર અવલોકન કરવાનું છે, અને એ જેવું અવલોકન કરે છે છદ્મસનું દર્શન એ જ રીતે ખરેખર એનું જ્ઞાન પરિણયમાં કરે છે. એટલે દર્શન પૂર્વક જ્ઞાન છદ્મસની દશામાં પહેલે સમયે દર્શન હોય છે અને બીજે સમયે એ પ્રકારે જ્ઞાનનું પરિણમન હોય છે. કેવડીની દશામાં દર્શન જ્ઞાનનું પરિણમન એક સમયે એક સાથે જોવા મળે છે, પણ છદ્મસ્તનો ઉપયોગ એ રીતે જ કામ કરતો હોય છે કે એને પહેલા દર્શન થાય છે, અવલોકન થાય છે, એ દેખે છે અને પછી જાણવાનો ઉપયોગ કામ કરે છે. એવી રીતે અહીંયા કહે છે કે આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, તો એ ચૈતન્ય છે તે જ્ઞાન દર્શનની ચેતનામય છે, એમાં મુખ્યપણે ભેદ જ્ઞાનનું કામ, વિવેકનું કામ, સ્વપરની જુદાઈનું કામ, રાગને આત્માની જુદાઈનું કામ જ્ઞાન દ્વારા થતું હોઈને વાસ્તવિકપણે આત્માના લક્ષણને જ્ઞાન લક્ષણ કહેવામાં આવે છે, ચૈતન્ય લક્ષણ કહેવામાં આવે છે. એટલે અહીંયા કહે છે કે આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, કારણ કે તે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે. સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે એટલે કે ચૈતન્ય લક્ષણ છે એ બીજા કોઈ પાંચ દ્રવ્યમાં કે અન્ય જીવમાં જોવા નથી મળતું પોતાનું ચૈતન્ય લક્ષણ. પૂદગલ ધર્મ અધર્મ આકાશ કાળ છે એમાં કોઈ ચેતના નથી હોતી, કોઈ ચૈતન્ય લક્ષણ નથી હોતું. તે પ્યોર જળ છે, પ્યોર ખરેખર પૂદગલ છે, એટલે ખરેખર પૂદગલ ધર્મ અધર્મ આકાશ કાળ તેના લક્ષણો જુદા છે. એ કારણે આ જે લક્ષણ ચૈતન્યનું છે પોતાનું એ પાંચ દ્રવ્યોમાં તો વ્યાપતું નથી, પણ અન્ય જીવ જે ચેતનાવાળો છે એમાં પણ મારું ચૈતન્ય લક્ષણ વ્યાપતું નથી. માટે આ આ સમસ્ત શેષ દ્રવ્યો એટલે જેટલા બીજા દ્રવ્યો છે પાંચ દ્રવ્યો જીવ દ્રવ્યથી જુદા, અને જીવ દ્રવ્યથી પાંચ દ્રવ્ય અને પાંચ દ્રવ્ય પછી છેલ્લું છઠ્ઠું અન્ય જીવવાળું દ્રવ્ય, એ છે દ્રવ્યમાં ક્યાંય મારું ચૈતન્ય લક્ષણ વ્યાપતું નથી, એટલે હું તો સપ્તમ દ્રવ્ય છું અને એવું મારું ચૈતન્ય લક્ષણ છે, એ ચૈતન્ય લક્ષણ છે એ મારામાં જ વ્યાપે છે, મારામાં જ વ્યાપક હોય છે, એટલે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે, અર્થાત અન્ય દ્રવ્યોમાં તે નથી. એટલે અહીંયા શું કહેવા માંગે છે, કોઈ પણ બીજા દ્રવ્યો હોય તો અમૂર્તપણું પણ એમ કહેવામાં આવે કે આત્મા અમૂર્તિક છે, આત્મા અસ્તિત્વવાળો છે. તો ખરેખર અમૂર્તપણાથી અને અસ્તિત્વપણાથી પણ ચૈતન્ય તત્વની ઓળખાણ થઈ શકતી નથી, કારણ કે અમૂર્તપણું પણ બીજા દ્રવ્યોમાં હોય છે, બીજા દ્રવ્યો ધર્મ અધર્મ આકાશ કાળ પણ અમૂર્તપણે રહેલા છે, એક પૂદગલ જ મૂર્તપણે રહેલું છે. એટલે જો તમે ચૈતન્ય દ્રવ્યને અમૂર્તપણું એનું લક્ષણ કયો કહેવામાં આવે ને કે ભાઈ આત્મા તો અમૂર્તિક છે, આત્મા તો અમૂર્તપણે રહેલો છે, એ અમૂર્તિક છે ખરો પણ અમૂર્તિકપણું જ એનું લક્ષણ નથી. અમૂર્તિકપણું લક્ષણ જો હોય તો એ અન્ય દ્રવ્યોમાં વ્યાપતું ન હોવું જોઈએ લક્ષણ. જો અમૂર્તિક તમે ચૈતન્યના લક્ષણને કહો તો અતિવ્યાપ્તિ નામનો દોષ આવી જાય કે જે લક્ષણ પોતાનું હોય એ બીજા દ્રવ્યોમાં પણ વ્યાપતું હોય તો અતિવ્યાપ્તિ દોષ કહેવાય. એક દ્રવ્યનું જે લક્ષણ હોય એ જ જો બીજા દ્રવ્યનું લક્ષણ હોય તો તો એની અતિવ્યાપ્તિ થઈ જાય, અતિવ્યાપ્તિ થતા ચૈતન્ય તત્વ જુદું ન રહી શકે. માટે અમૂર્તપણું પણ ખરેખર વાસ્તવિક ચૈતન્યનું લક્ષણ નથી, એમ અસ્તિત્વ પણ ખરેખર ચૈતન્યનું વાસ્તવિક લક્ષણ નથી. કારણ કે અસ્તિત્વ બધા દ્રવ્યોનું છે, બધા જીવોનું છે, અને અસ્તિત્વથી પણ પોતાનું દ્રવ્ય જુદું પડે છે ચેતના લક્ષણથી, અને અમૂર્તપણાથી પણ પોતાનું ચૈતન્ય લક્ષણ જુદું પડે છે. કારણ કે ચૈતન્ય લક્ષણ બીજા કોઈ દ્રવ્યોમાં હોતું નથી, બીજા કોઈ દ્રવ્યોમાં મારું લક્ષણ વ્યાપતું નથી. જો બીજા કોઈ દ્રવ્યનું લક્ષણ બીજા કોઈ દ્રવ્યમાં મારું લક્ષણ વ્યાપતું હોય તો હું મારા દ્રવ્યના લક્ષણને ખરેખર અમૂર્તપણું કહી શકું. કારણ કે અમૂર્તપણું બીજા દ્રવ્યોમાં પણ છે, પણ વાસ્તવિકપણે જો અમૂર્તપણું લક્ષણ કહું તો બીજા દ્રવ્યથી મારો જીવ જુદો નથી દેખાતો મને. બીજા દ્રવ્યોના લક્ષણ અરે મારું દ્રવ્યનું લક્ષણ મળી જતું હોય, એવું લક્ષણ મારું હોય તો મારું ચૈતન્ય તત્વ મારે જુદું પાડવા માટે ખરેખર એના લક્ષણને અહીંયાથી ઉઠાવીને મારા લક્ષણ સુધી જ મર્યાદિત રાખવું પડે એવો બનાવ બની શકતો નથી. કારણ કે દરેક દ્રવ્યોના પોતપોતાના સ્વતંત્ર લક્ષણ હોય છે. એટલે આત્માને અમૂર્તિક કહેવો તે પણ ખરેખર વાસ્તવિકતા નથી, કારણ કે બીજા દ્રવ્યોમાં પણ અમૂર્તિકપણું લાગુ પડે છે. ધર્મ દ્રવ્યને પણ અમૂર્તિક કહેવાય ગતિ હેતુત્વ હોવા છતાં, અધર્મ દ્રવ્ય સ્થિતિ હેતુત્વ હોવા છતાં પણ એને અમૂર્તિક કહેવાય. વર્તના હેતુ લક્ષણ કાળનું હોવા છતાં પણ તેને અમૂર્તિક કહી શકાય. આકાશનું લક્ષણ અવગાહન હોવા છતાં પણ તેને અમૂર્તિક કહી શકાય, કારણ કે તેનું લક્ષણ આ ગતિ સ્થિતિ અમૂર્ત ગતિ સ્થિતિ વર્તના અને અવગાહન હોવા છતાં અમૂર્તપણું પણ એમાં વ્યાપે છે. એટલે એવા લક્ષણથી ખરેખર મારા જીવની પ્રાપ્તિ ન થઈ શકે. માટે અમૂર્તપણું પણ મારું લક્ષણ નથી, અસ્તિત્વપણું પણ મારું લક્ષણ નથી. એટલે અહીંયા કહે છે કે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ જે ચૈતન્ય લક્ષણ છે તે જ ખરેખર મારું લક્ષણ છે, કે જે લક્ષણ અન્ય દ્રવ્યોમાં તે નથી. ચેતના લક્ષણ માત્ર મારા દ્રવ્યમાં છે, જ્ઞાન લક્ષણ માત્ર મારા દ્રવ્યમાં છે. એ જ્ઞાન લક્ષણથી છે દ્રવ્યથી જુદું ચૈતન્ય દ્રવ્ય પડી જાય છે, એટલે એને ખરેખર અસાધારણ લક્ષણ દ્વારા ચૈતન્ય તત્વને પકડી શકાય છે. અને એ ચૈતન્ય તત્વનું અસાધારણ લક્ષણ જ્ઞાન છે, કે જે જ્ઞાન કોઈ બીજા દ્રવ્યોમાં હોતું નથી. માટે અહીંયા એમ કહે છે કે આત્માનું સ્વલક્ષણ, સ્વલક્ષણ એટલે પોતાનું લક્ષણ, પોતાનું લક્ષણ એટલે પોતામાં જ હોય એવું લક્ષણ, તે ખરેખર આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે. કારણ કે તે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે, અર્થાત અન્ય દ્રવ્યોમાં તે નથી. જે તે ચૈતન્ય એટલે કે તે લક્ષણ, તે લક્ષણ પ્રવર્તતું થકું, પ્રવર્તતું થકું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે, અને નિવર્તતું થકું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે. જો આ પ્રવર્તતું થકું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે, એમાં પર્યાયની જગ્યાએ ખરેખર ત્યાં ગુણ છે, પર્યાયથી ઓળખાવવામાં આવે તો પણ ગુણના ભેદ પડે એને પણ ખરેખર પર્યાય કહેવામાં આવે છે. અહીંયા પ્રવર્તતું થકું ચૈતન્ય જે છે એ પ્રવર્તતું થકું એટલે એને વ્યાપકપણું બતાવે છે. વ્યાપકપણું આત્માનું, આત્માના જ્ઞાન ગુણનું ખરેખર અન્ય ગુણોમાં પ્રસરતું હોવાને કારણે એને પ્રવર્તતું થકું કહેવામાં આવે છે. વ્યાપકપણું આત્માનું પોતાના અનંત ગુણોમાં વ્યાપકપણું હોય છે, એવું વ્યાપકપણું જે કહેવામાં આવે એને એમ કહેવામાં આવે કે ચૈતન્ય પ્રવર્તતું થકું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે. જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે એ પર્યાયનો અર્થ અહીંયા ગુણોને વ્યાપીને પ્રવર્તે છે, ગુણોમાં વ્યાપીને પ્રવર્તે છે. પર્યાય હંમેશા ક્રમવર્તી હોય છે, ગુણો હંમેશા સહવર્તી હોય છે. અહીંયા નીચે સહવર્તી ને ક્રમવર્તીની વ્યાખ્યા પણ હમણાં આવવાની છે, એટલે ઉપરમાં જે પર્યાય શબ્દ આવેલો છે એ પર્યાય શબ્દ ખરેખર ગુણ ગુણવાચક છે, એ પર્યાયવાચક નથી, એ ઉત્પાદ્યની વાત નથી. ત્યાં જે ચૈતન્ય લક્ષણની વ્યાપકતા પ્રવર્તતું થકું બતાવે છે, એ ચૈતન્ય લક્ષણ સર્વશક્તિઓમાં વ્યાપ, ચૈતન્ય શક્તિઓમાં વ્યાપ્ત, જે 35-36 કળશમાં આવ્યું છે કે ચૈતન્ય શક્તિમાં વ્યાપ્ત છે, એ વ્યાપક છે, એ વ્યાપકપણું ચૈતન્યનું ત્રિકાળ લક્ષણ છે એનું પોતાના ગુણો સુધી મર્યાદિત હોય છે, એટલે એ જે ચૈતન્ય તત્વ જે વ્યાપક થાય છે એ ખરેખર ચૈતન્ય પ્રવર્તતું થકું જે જે પર્યાયોને વ્યાપીને પ્રવર્તે છે, જે જે પર્યાયોને વ્યાપીને પ્રવર્તે છે એટલે જે જે ગુણોમાં વ્યાપીને પ્રવર્તે છે. અહીંયા આખી વાત વ્યાપ્યાપકની જે આવે છે એમાં જ્ઞાનના ગુણનું વ્યાપકપણું બતાવે છે અને જ્ઞાનના ત્રિકાળ ઉપયોગનું વ્યાપકપણું બતાવે છે. અહીંયા પર્યાયના વ્યાપકપણાની વાત નથી. પ્રવર્તતું થકું આવે ત્યાં ગુણો લેવા અને પછી નિવર્તતું થકું આવે ત્યાં પર્યાયની ચર્ચા છે. પ્રવર્તતું થકું કે એટલે પ્ર એટલે વિશેષે, વર્તતું થકું વિશેષ એટલે ગુણો અને એ ગુણોમાં વર્તતું થકું, વર્તતું થકું, વર્તતું થકું કાયમીપણું, નિત્યપણું, અવસ્થિતપણું, શાશ્વતપણું, વ્યાપ્યાપકપણું, પોતાની ચૈતન્ય ત્રિકાળી સત્તાનું પોતાના ગુણોની બહાર જઈ શકતું નથી એટલે એને એમ કહેવામાં આવે છે કે જે ચૈતન્ય પ્રવર્તતું થકું જે જે પર્યાયોને એટલે ગુણોને વ્યાપીને પ્રવર્તે છે. પ્રવર્તવું, પ્ર એટલે વિશેષ, વિશેષ એટલે આત્માના ગુણો, એ ગુણોને કહેવાય વિશેષ, અને વર્તવું, વર્તવું એ ગુણવાચક શબ્દ છે અને પરિણમવું એ પર્યાયવાચક શબ્દ છે. વર્તવું, 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 વર્તવું એ ખરેખર ગુણોની સૂચકતા છે, એ સહવર્તી સહવર્તીપણું બતાવે છે. એ પ્રવર્તવું અર્થ કે આત્મા ક્યાં વ્યાપક છે, આત્મા ત્રિકાળી દ્રવ્ય વ્યાપ ક્યાં સુધી એનું વ્યાપ્યપણું છે વ્યાપકનું, તો કે ત્રિકાળી દ્રવ્ય વ્યાપક છે એનું વ્યાપ્યપણું માત્ર એના ગુણો સુધી છે, એની બહાર એનું વ્યાપ્યપણું ખરેખર હોતું નથી. એ વ્યાપ્યપણું જે બહાર પણ જે જાય છે એ કહેવામાં આવે છે, એ એની પર્યાયનો જ્ઞાનનું લક્ષણનો ઉપયોગ છે. ત્યાં સુધી જે પર્યાયનું ગુણોનું વ્યાપકપણું થાય એને ઉપર કીધું પ્રવર્તવું એ ગુણોનું અને નીચે કહે છે નિવર્તવું ત્યાં પર્યાયનું વ્યાપકપણું લેવામાં આવે છે. એવી કોઈ આ ચર્ચા આચાર્ય ભગવાને એવી રીતે લખી છે કે કોઈ પણ જીવનું ચૈતન્ય દ્રવ્ય હોય, ચૈતન્ય તત્વ હોય તો એ વ્યાપે પ્રવર્તીને તો શેમાં વ્યાપે, તો કે એ પોતાના ગુણોની બહાર વ્યાપકપણું ન હોય એનું, એટલે એને વ્યાપ્યાપકપણું પ્રવર્તવું કહીને બતાવ્યું છે. અને પ્રવર્તવું કહીને જે જે પર્યાયને વ્યાપીને એ પર્યાય શબ્દ શા માટે વાપર્યો અહીંયા આચાર્ય ભગવાનને તો ખબર નહીં હોય કે આ પર્યાય કહેતા કોઈ એમ સમજી લેશે કે આ તો પર્યાય ઉત્પાદવ્યય વાળી છે, તો એને પર્યાય શબ્દ શા માટે વાપર્યો કે ગુણોમાં વ્યાપકપણું થાય છે, એક એક ગુણના ભેદથી વ્યાપકપણું જોવો તો એનું નામ પર્યાય પડી જાય છે, એટલે એને ગુણોમાં વ્યાપકપણું એટલે કે પર્યાયમાં વ્યાપીને પ્રવર્તે છે, એટલે ખરેખર ગુણોમાં વ્યાપીને પ્રવર્તે છે. પણ પર્યાય શબ્દ એટલે મૂક્યો છે કે જો ગુણોને ભેદથી જોવો તો એને પર્યાય કહેવાય, જો ગુણોને શાશ્વત શક્તિથી જોવો તો એ ગુણો છે. એમ કહીને અહીંયા આચાર્ય ભગવાને ચૈતન્ય પ્રવર્તતું થકું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે, આ બધી આચાર્ય ભગવાનની ચર્ચાઓ એવી છે કે આપણને ગુરુદેવ ન મળ્યા હોય ને તો આનો ઉકેલ ન થઈ શકે. આ તો ગુરુદેવની દેન છે કે આવી પૂજ્ય આચાર્ય ભગવાનની ચર્ચા આવી હોય કે જ્યાં પર્યાય લેખી હોય ત્યાં ગુણ કહેવાય, એ કાઢવાનું કામ પૂજ્ય ગુરુદેવશ્રીનું છે. આવી સૂક્ષ્મ વાતો ખરેખર આચાર્ય ભગવાન તો લખી જાય, એની કલમ ચાલે પછી એ કલમ તો રોકાતી નથી, ચાલતી કલમે વારંવાર નિર્વિકલ્પ દશા આવે છે અને વિકલ્પાત્મક દશા આવે છે. એવી સ્થિતિમાં આચાર્ય ભગવાન શાસ્ત્રોની રચના કરતા હોય છે, નિરંતર અમૃત આનંદના ભોજી, એવા નિત્ય ભોજી, એવા ચૈતન્ય ખરેખર ચૈતન્યની શક્તિમાં વ્યાપ્ત એવા જે આચાર્યો, એવા જે મુનિરાજો છે એની જે વિકલ્પાત્મક દશામાં કલમ ચાલે છે, એ કલમ ચાલતા ચાલતા ચૈતન્યનો રસ એમાં ટપકતો હોય છે, એ ટપકતા 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 એને અંદરનો ગુણી અને એ ગુણી ગુણો સુધી વ્યાપ્ત છે એમ દેખાય છે, ત્યાં એ લખે છે કે આ ચૈતન્ય પ્રવર્તતું થકું ગુણોમાં વ્યાપે છે એની બદલે પર્યાયોમાં વ્યાપીને પ્રવર્તે છે એમ લખે છે. એટલે જ્યાં એને જેટલો ગુણનો ભેદ પડે છે એને એ પર્યાય કહી દે છે, છે ખરેખર ગુણોમાં વ્યાપક. એમ કહીને આયા કહે છે કે જે ચૈત્ય ચૈતન્ય પ્રવર્તતું થકું જે જે પર્યાયોને વ્યાપીને પ્રવર્તે છે અને નિવર્તતું થકું, આ નિવર્તતું થકું જે છે ને એ પર્યાયની ચર્ચા છે. નિવર્તવું, નિવર્તવું, એ નિવર્તવું છે એ ઉત્પાદ્ય સૂચક છે, પ્રવર્તવું છે ગુણ સૂચક છે. એમ કહીને અહીંયા એમ કે છે કે પ્રવર્તુ થકું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે અને નિવર્તુ થકું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે. ઓલું વ્યાપીને પ્રવર્તે છે, આ ગ્રહણ કરીને નિવર્તે છે. ગ્રહણ કરીને નિવર્તવાનો અર્થ એ છે કે કોઈ પણ પર્યાય એક સમયે ઉત્પાદ થાય તો એ બીજી પર્યાયને ગ્રહણ કરે અને પૂર્વ પર્યાયનો વ્યય થાય, એમ ગ્રહણ કરીને નિવર્તે છે. ગ્રહણ કરીને નિવર્તે છે. વર્તમાન પર્યાય ઉત્પાદરૂપ હોય, નવી પર્યાયનો ઉત્પાદ થાય ત્યારે જૂની પર્યાયનો વ્યય થાય, નવી પર્યાયનો ઉત્પાદ છે એને ગ્રહણ કરે ત્યારે જ પૂર્વ પર્યાયનો વ્યય હોય, એને ગ્રહણ કરતું થકું નિવર્તે છે. એને નિવર્તું થકું એટલે કે નિવર્તું થકું એ વ્યય છે અને ગ્રહણ કરતું થકું એના ઉત્પાદ છે. એવી એક સમયમાં જે પર્યાયને ગ્રહણ કરે છે એ પર્યાયને ગ્રહણ કરી, નવી પર્યાયને ગ્રહણ કરી, એ જ સમયે પૂર્વ પર્યાયનો વ્યય છે. કારણ કે એક સમયમાં ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે. પૂર્વ પર્યાયનો વ્યય, વર્તમાન પર્યાયનો ઉત્પાદ અને આશ્રય ધ્રુવનો, એમ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત બને છે. પણ અહીંયા નવી પર્યાયને ગ્રહણ કરતું પૂર્વ પર્યાય નિવર્તે છે એમ અહીંયા બતાવે છે. ગ્રહવાપૂર્વક નિવર્તે છે, ગ્રહવાપૂર્વક નિવર્તે છે. જ્યાં નવી પર્યાયને ગ્રહણ કરે ત્યાં પૂર્વ પર્યાયનો વ્યય થાય છે. કારણ કે એક સમયમાં એક ગુણની બે પર્યાય નથી હોતી, એટલે એ નિવર્તું થકું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે. નિવર્તું થકું ત્યાં કોમા છે, એ કોમા આમાં કરવો જોઈએ. નિવર્તું થકું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે, જે જે પર્યાયને ગ્રહણ કરી અને પોતે પૂર્વ પર્યાયથી નિવર્તે છે એમ અહીંયા કહેવા માંગે છે. કોઈ પણ જીવ એ પોતાના ગુણોમાં વ્યાપક હોય, એ વ્યાપકતાના સમયે જ પ્રત્યેક સમયે પર્યાયનો ઉત્પાદ હોય, એ પૂર્વ પર્યાયનો વ્યય થાય, નવી પર્યાયનો ઉત્પાદ થાય, નવી પર્યાયનો ઉત્પાદ થાય એ સમયે પૂર્વ પર્યાયનો વ્યય હોય, એટલે એને એ ગ્રહણ કરતું થકું નિવર્તે છે એવું ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સતામાં બતાવે છે. આ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સતમાં ક્યાંય મોહરાગ દ્વેષની ચર્ચા નથી. અહીંયા ખાલી લક્ષ લક્ષણની ચર્ચા છે. પહેલું લક્ષણ લીધું છે એ ત્રિકાળી ગુણનું લક્ષણ લીધું છે પ્રવર્તવું, અને બીજું નિવર્તવું લક્ષણ લીધે છે એ ઉપયોગ લક્ષણ લીધે છે. કારણ કે અહીંયા એમ કે છે કે આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, અને એ ચૈતન્ય કેવી રીતે પ્રવર્તે છે ગુણોમાં અને કેવી રીતે નિવૃત્તિને કેવી રીતે ગ્રહણ કરીને નિવૃત્ત થાય છે એ માત્ર જ્ઞાન લક્ષણની ચર્ચા છે. જ્ઞાન લક્ષણ વ્યાપ થાય છે, ત્રિકાળી દ્રવ્ય વ્યાપ થાય છે તો ગુણો સુધી વ્યાપ થાય છે, અને પછી જે એને ગ્રહીને નિવર્તે છે એ ઉપયોગ લક્ષણ ઉત્પાદ વ્યય વાળો છે તેની ચર્ચા છે. એ અહીંયા કોઈ મોરાગ દ્વેષની ચર્ચા અહીંયા લેવામાં આવી નથી. કોઈ મિથ્યાત્વનો વ્યય ને સમ્યકત્વનો ઉત્પાદ એની ચર્ચા અહીંયા નથી. પ્રત્યેક સમયે ઉત્પાદ થાય છે, એને ગ્રહણ કરે છે, એ જ સમયે વ્યય હોય છે, એનાથી નિવર્તે છે એમ કરીને ઉત્પાદ વ્યય બતાવે છે. અને અહીંયા પ્રવર્તું થકું બતાવે છે, એમાં ગુણો બતાવે છે, અને આ પ્રવર્તું થકું ને નિવૃત્ત થકું એ કોણ છે તો કે એ ચૈતન્ય તત્વ છે, એ જ્ઞાયક ભાવ છે, એ શુદ્ધ તત્વ છે, એ ત્રિકાળી તત્વ છે, એ પરમપારિણામિક ભાવ લક્ષણવાળું તત્વ છે. એ લક્ષણવાળું આખું ત્રિકાળી તત્વ છે. એની કેવી રીતે સ્થિતિ ચાલી રહી છે, એમાં શું થઈ રહ્યું છે, એ કેવી રીતે વ્યાપક છે, અને કેવી રીતે એ પ્રવર્તે છે, અને કેવી રીતે પ્રત્યેક સમયે નિવર્તવું ચાલે છે એની આખી સ્થિતિ અહીંયા બતાવે છે. આવી સ્થિતિ જેને પોતાના ચૈતન્ય તત્વની પોતાના વ્યાપકપણું ગુણ સુધી છે એ પ્રવર્તવું કહેવામાં આવે છે, અને પછી જે ગ્રહીને નિવર્તું થાય છે એ ઉપયોગ જ્ઞાનનું લક્ષણ છે. એ ખરેખર ગ્રહણ કરે ઉપયોગ લક્ષણને, ત્યાં જ પૂર્વ પર્યાયનું લક્ષણ વ્યય પામે છે. એવું ઉપયોગ લક્ષણ ઉત્પાદવાળું અને વ્યયવાળું પણ ઉપયોગ લક્ષણ, અને એના ગુણો છે એ ગુણોમાંથી આખું વ્યાપકપણું ઉપયોગ લક્ષણ સુધી પહોંચ્યું છે. હવે અહીંયા ઉપયોગ લક્ષણ સુધી પહોંચે, આવો જેને ત્રિકાળી દ્રવ્ય બેસે, આવું જેને ગુણોમાં પ્રવર્તવું એના ત્રિકાળી દ્રવ્યનું બેસે, અને એ ત્રિકાળી દ્રવ્યનું પ્રવર્તવું બેસે એને ઉત્પાદ વ્યયનું નિવર્તવું બેસી જાય, અને એમાં બધી જગ્યાએ સળંગ પડે જ્ઞાન એને દેખાય, એને બીજું કાંઈ ન દેખાય, એને એમ દેખાય કે આ ચૈતન્ય લક્ષણ જ, ગુણોમાં ચૈતન્ય લક્ષણ છે એ પ્રવૃત્તિને વ્યાપક થાય છે, અને પર્યાયમાં ચૈતન્ય લક્ષણ ચેતના જે ઉપયોગ લક્ષણ ઉત્પાદવી વાળું છે એ ગ્રહીને નિવર્તું થાય છે, એવી આખી જેને અખંડતા બેસી જાય, એવું જેને ખરેખર પરમ પરિણામિક ભાવ વહેતો 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 ઉપયોગ લક્ષણ સુધી પહોંચ્યો છે, એવું જેને દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન અને પર્યાયમાં જ્ઞાન, એવું જેને ખરેખર વાસ્તવિકપણે બેસી જાય, એની પર્યાયો ખરેખર સુત્તા રૂપે પરિણમી જાય. કારણ કે એને માત્ર જ્ઞાન, માત્ર જ્ઞાન, માત્ર જ્ઞાન, માત્ર જ્ઞાન, જ્ઞાન સિવાય કાંઈ વિચાર આમાં ચાલે નહીં. આ ગાથા વાંચે, લક્ષણની ચર્ચા વાંચે, બંધના લક્ષણ તો જુદા જ છે એમ એને આગળ કહી દીધું છે, પણ અહીંયા વિસ્તારથી ચૈતન્ય લક્ષણ બતાવે છે, એમાં પહેલામાં પહેલા બધા દ્રવ્યોથી ચેતન લક્ષણને જુદું પાડે છે. છય દ્રવ્ય સ્વરૂપ લોક છે, એ છય દ્રવ્ય સ્વરૂપ લોકમાંથી પહેલામાં પહેલા પોતાના જીવને જુદો તારવે છે, અને પોતાના જીવને જુદો તારવા પછી એ જીવ કેવો છે એ બતાવે છે. તો કે જીવ કેવા લક્ષણવાળો છે? તો કે જીવ ચેતના લક્ષણવાળો છે. તો ચેતનાના પ્રકાર પાડીને એમ કહે છે કે વાસ્તવિક એનું લક્ષણ તો જ્ઞાન ચેતના છે. એ જ્ઞાન ચેતના કઈ? અને એને જ્ઞાન ચેતનામાં કહે છે કે એ જ્ઞાન ચેતના પ્રવર્તુ થકું, જે જે ગુણોને વ્યાપીને પ્રવર્તે છે, અને નિવર્તુ થકું, જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે, તે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો. જો આ સહવર્તી ને ક્રમવર્તી એ ઉપરની વાત સાથે લાગુ પડે છે. એટલે સહવર્તી કહેતા ઉપર જે પ્રવર્તુ થકું પર્યાયો લખી છે, એ સહવર્તી નીચે કહેતા ઉપરની પર્યાયો નથી પણ ઉપરના ગુણો છે. કારણ કે ગુણો હંમેશા સહવર્તી હોય છે, પર્યાયો હંમેશા ક્રમવર્તી હોય છે. એટલે અહીંયા જે આચાર્ય ભગવાને આ સહવર્તી શબ્દ મૂક્યો છે એનાથી ઉપરની વાત સિદ્ધ થાય છે કે ઉપરમાં પ્રવર્તુ થકું જે વ્યાપીને પર્યાયોમાં પ્રવર્તે છે એમ જે કહેવામાં આવે છે ત્યાં ખરેખર ગુણોની ચર્ચા છે, અને પછી જે નિવર્તુ થકું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે તે ક્રમવર્તી પર્યાયોની ચર્ચા છે. એટલે અહીંયા પછી કહે છે કે નિવર્તુ થકું જે જે પર્યાયોને ગ્રહણ કરીને નિવર્તે છે તે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે તેમ લક્ષિત કરવું, એને પર્યાય છે એમ લક્ષિત ન કરવું. જ્યાં તમને જ્ઞાન દેખાય, જ્યાં તમને લક્ષણ ત્રિકાળ દેખાય કે વર્તમાન દેખાય, તો એ બધું આત્મા જ છે. એમાં ક્યાંય કોઈ જગ્યાએ બીજું કાંઈ લક્ષણ એનું છે જ નહીં. જુઓ, એક 93 નંબરનો કળસ છે કળસ ટીકાનો, એક 97 નંબરનો કળસ છે કળસ ટીકાનો, એક 140 નંબરનો કળસ છે કળસ ટીકાનો, એક 270 નંબરની ગાથા છે ભાવબંધની પરાકાષ્ઠાની, જે હમણાં તમારે આવશે નિજરા અધિકાર પૂરો થશે એટલે. એ બધામાં આચાર્ય દેવે અને રાજમલજીએ જ્ઞાન લક્ષણને લક્ષણ કરીને સ્થાપિત કર્યું છે, અને એને એમ લખ્યું છે ત્યાં કે કોઈ પણ નઈ જ્ઞાન, કોઈ પણ નઈ જ્ઞાન, નઈ જ્ઞાન અંશગ્રાહી હોય, કોઈ પણ નઈ જ્ઞાન એ નઈ જ્ઞાન વિનાનું જે જ્ઞાન છે. શું લખ્યું છે? આ 93મો કળશ, નઈ જ્ઞાન વિનાનું જે જ્ઞાન છે એ જ્ઞાન આત્માને જાણે છે એમ લખ્યું છે. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, એવા નઈ જ્ઞાન વિનાનું જે જ્ઞાન છે એ જ્ઞાન આત્માને જાણે છે, એ આ લક્ષણ છે. એને લક્ષણ કહેવામાં આવે છે. એને આ નિવર્તુ થકું, ગ્રહણ કરીને નિવર્તુ થકું એ લક્ષણ છે, એ ઉપયોગ લક્ષણ છે. એ લક્ષણ એવું છે કે એમાં કોઈ નયો નથી હોતી, એમાં કોઈ નિશ્ચય નહીં પણ નથી હોતી. એ નિશ્ચય નહીંથી પાર એક જ્ઞાન લક્ષણ છે, અને એ જ્ઞાન લક્ષણથી આત્મા લક્ષિત થાય છે ત્યારે એ જ્ઞાનમાં નયોની ઉત્પત્તિ થાય છે. નિશ્ચય નહીં, નયોથી આત્માનો ખ્યાલ નથી આવતો, નહીં વિનાનું જ્ઞાન છે એ આત્માને જાણે છે એમ 93 નંબરના કળશમાં લખ્યું છે કળશ ટીકાકારે. 97 નંબરના કળશમાં કળશ ટીકાકારે એમ લખ્યું છે કે કોઈ પણ જ્ઞાન લક્ષણ હોય, કોઈ પણ ચેતના વ્યાપતી હોય, એ જ્ઞાન લક્ષણ જ્યારે પ્રવર્તતું હોય, એ જ્યારે ગ્રહણ કરીને નિવર્તતું હોય, ઉપયોગ લક્ષણ ત્રિકાળ છે એ પ્રવર્તતું હોય ગુણ રૂપે, અને ઉપયોગ લક્ષણ વર્તમાન છે એ ગ્રહીને નિવર્તતું હોય, એવું લક્ષણ છે જે એ લક્ષણમાં 97 નંબરના કળશમાં રાજમલજી સાહેબે એમ લખ્યું છે કે આવા લક્ષણમાં કોઈ મિથ્યાત્વ કે કોઈ રાગની ચિકાસ છે જ નહીં, એને ખરેખર લક્ષણ કહેવામાં આવે. એ લક્ષણ દરેક જીવ પાસે છે, એ લક્ષણ સાધન રૂપે છે, એ લક્ષણથી લક્ષિત થાય છે આત્મા, એમ અહીંયા બતાવે છે. 140 કળશનો તો આધાર મેં પહેલા પણ આપેલો કે ગુરુદેવને પૂછ્યું કોઈએ કે આ મતિ શ્રુત અવધિ મન પર્યય કેવળ, તો કે એ પાંચે પાંચ પે ભેદ જ્ઞાનના જૂઠા છે. તો એને કીધું કે ભાઈ આ બધા જૂઠા છે જૂઠા છે, તો સાચું શું છે? તો ગુરુદેવે કીધું સાચું જ્ઞાનની પર્યાય. એ જ્ઞાનની પર્યાય એમ કીધું, એમાં કોઈ મતિ શ્રુત કે કેવળ જ્ઞાનનો ભેદ ન લગાવ્યો. તો એ જ્ઞાનની પર્યાય શું છે? તો કે એ લક્ષણ છે. એ લક્ષણ કયું છે? તો કે આ ગ્રહણ કરીને નિવર્તતું થકું, એને ઉપયોગ લક્ષણ કહેવામાં આવે છે. કે જે લક્ષણ દ્વારા આત્મા લક્ષિત થાય છે, જે લક્ષણ ત્રિકાળી દ્રવ્યમાં વ્યાપકપણું ગુણોનું છે, અને એ ગુણોની બહાર જે આવ્યું લક્ષણ એને ઉપયોગ લક્ષણ કહેવામાં આવે છે. જેમ દરિયો હોય, જેમ સમુદ્ર હોય, એ સમુદ્રની સપાટી ઉપરથી જે મોજું ઉઠે, તો એ મોજું ઉઠ્યું, એ મોજું તો અંદરમાં પાણી છે, તો એ પાણીનું મોજું ઉઠે છે ને, બીજું તો કાંઈ એમાં હોતું નથી. એમ આ લક્ષણ છે, એ જ્ઞાન લક્ષણ છે. એ જ્ઞાન લક્ષણ દ્વારા આત્મા લક્ષિત થાય છે. એને જ્ઞાન પકડાવવું જોઈએ, એને જ્ઞાન ખ્યાલમાં આવવું જોઈએ. હે, દરિયો આમ દરિયામાંથી મોજા ઉઠે ને, પછી એ મોજા ઉઠે તો એ મોજા, એ ચૈતન્ય તત્વ છે, એ મોજાને ગ્રહણ કરે પર્યાય, અને એ પર્યાય જ્યારે એ મોજાને ગ્રહણ કરે ત્યારે પૂર્વની પર્યાય નિવર્તી જાય. એને ગ્રહણ કરીને નિવર્તવું કહેવામાં આવે. અને એ જે મોજા સપાટી ઉપરથી ઉઠા, આખા દરિયામાં અંદર પાણી પડ્યું છે, એમાં આખો આત્મા જેમ પોતાના ગુણોમાં વ્યાપક છે, એને પ્રવર્તતું થકું કહેવામાં આવે. એ પ્રવર્તતું થકું અને ઓલું ગ્રહીને નિવર્તતું થકું, ગ્રહીને નિવર્તતું થકું એ પર્યાયની ચર્ચા છે, પ્રવર્તતું થકું એ ગુણોની ચર્ચા છે. હવે આ દરિયાના દ્રષ્ટાંતથી આપણે એમ વિચાર કરીએ કે દરિયામાં અંદર સપાટી સુધી તો એના ગુણોનું વ્યાપકપણું છે, અને સપાટીની બહાર મોજા દેખાય છે, એ મોજા છે, એ પર્યાય છે. તો હવે એ મોજાનો પ્રવાહ, એ મોજાનો પ્રવાહ, એ મોજા બહાર આવ્યા ને, એ દેખાણા સપાટી ઉપરથી તમે દરિયા પાસે જઈને ઉભા રહ્યો તો તમને મોજા દેખાય ને, એ મોજા સપાટી ઉપરથી દેખાય તમને. એ સપાટી ઉપરથી દેખાય એટલે તમે એને એમ કહો કે ભાઈ આ ઉત્પાદ થયો, પાણીનો ઉત્પાદ થયો અને પાણીનો વ્યય થયો. વર્તમાન પર્યાયને ઉત્પાદથી જોવો ને, ત્યાં જ ઉત્પાદ બે ધ્રુવોત્તમ સત્સિદ્ધ થઈ જાય. કે વર્તમાન પર્યાયનો ઉત્પાદ થયો એટલે પૂર્વ પર્યાયનો વ્યય એમાં ગર્ભિત છે, અને એ ઉત્પાદ ક્યાંથી થયો? તો કે ધ્રુવમાંથી થયો. તો આખું ઉત્પાદ બે ધ્રુવોત્તમ સત એક પાણીના મોજાને જોતા સિદ્ધ થઈ જાય છે. તો હવે એ મોજા છે, એ મોજા આવ્યા ક્યાંથી? તો કે આવ્યા અંદરમાંથી. તો કે અંદરમાંથી આવ્યા, એ સપાટી ઉપરથી ઉઠ્યા કે અંદરથી ઉઠ્યા? તો કે એનો ડગમાળ તો કેટલે ઊંડેથી ચાલુ હતો ઉઠવાનો, એ કેટલા કાળ પછી તો એ મોજું બહાર નીકળ્યું છે. જેમ અત્યારે આગાહી થાય છે ને કે ઓલો સુનામી આવવાનું છે, એ આગાહી થાય કેટલા, કે 1.5 મહિના પછી આવશે, 15 દિવસ પછી આવશે, આ દરિયા કિનારે, ચેન્નાઈના દરિયા કિનારે આવશે, કે મુંબઈના દરિયા કિનારે આ વાવાઝોડું આવશે. હવે એને ખબર ક્યાંથી પડે? એ આવવાનું છે, એને ખબર કેવી રીતે પડે? એ અંદરથી ડગમાળ ઉઠો છે ને, એને ખબર પડી ગઈ છે. એમાં ચૈતન્યનું જે અંદર પ્રવર્તન છે, ચૈતન્યનું જે અંદર ગુણોનું વ્યાપકપણું છે, એ ત્યાંથી આખો પ્રવાહ નીકળે છે. આમ એ પ્રવાહ ચાલુ છે અંદર, એકો ધ્રુવ પ્રવાહ ચાલે છે. ધ્રુવ પ્રવાહ, ધ્રુવ પ્રવાહ, ધ્રુવ પ્રવાહ અંદર ચાલ્યા જ કરે છે. ધ્રુવ પ્રવાહ આપણે પહેલા લીધું હતું કે આ એક ધબકતું જીવન છે અંદર, ચૈતન્યની અંદર સંપદા પડેલી છે. જાગતો જીવ ઉભો છે, બેનશ્રીએ કીધું ને, જીવ જાગતો છે, જીવ શુષ્ક નથી. અંદરમાં નિરંતર પ્રવર્તન ચાલુ છે, પ્રવર્તન વિશેષે વર્તવું, એવું પ્રવર્તન અંદરમાં ચાલી રહ્યું છે. એને વર્તવું કહેવામાં આવે, ક્રિયા નથી આ, એ નિષ્ક્રિય છે. પણ નિષ્ક્રિયપણે જાણવું દેખવું અંદરમાં થઈ રહ્યું છે, એવું નિષ્ક્રિયપણે જાણવું દેખવું અંદરમાં છે, એ બહાર આવ્યું ત્યારે એને એમ કહેવામાં આવ્યું કે આ પર્યાય ઉત્પન્ન થઈ અને એ પર્યાયમાં એવી ખબર પડી કે અંદરમાં નિષ્ક્રિયપણે જાણવું દેખવું હતું, એમાંથી જ આ અંશ બહાર આવ્યો છે. એમ જ્યાં ખબર પડે છે ત્યાં જ એ અંશ જ્ઞાયકની સન્મુખ થઈને પરિણમી જાય છે. એને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું એમ કહેવામાં આવે છે. ભાવશ્રુત જ્ઞાનથી આત્મા ખ્યાલમાં નથી આવતો, ભાવશ્રુત જ્ઞાનથી આત્મા ખ્યાલમાં નથી આવતો, સમજો જરા. જ્ઞાનથી આત્મા ખ્યાલમાં આવે છે ત્યારે એનું નામ ભાવશ્રુત પડે છે. જો ભાવશ્રુતથી ખ્યાલમાં આવતો હોય તો ભાવશ્રુત તો અત્યારે છે નહીં કોઈ અજ્ઞાની પાસે. ભાવશ્રુત જ્ઞાન છે કોઈ પાસે? ભાવશ્રુત જ્ઞાન તો નવું પ્રગટ થાય છે. ભાવશ્રુત જ્ઞાન તો સમ્યક જ્ઞાન છે ને. હવે અત્યારે તો મિથ્યા દ્રષ્ટિ પાસે છે નહીં ભાવશ્રુત જ્ઞાન. તો હજારો પ્રવચનમાં આવે ગુરુદેવને ભાવશ્રુત જ્ઞાનથી આત્મા પકડાય, ભાવશ્રુત જ્ઞાનથી આત્માનો ખ્યાલ આવે. પણ અજ્ઞાની કહે કે સાહેબ તમે કહો છો પણ મારી પાસે ભાવશ્રુત જ્ઞાન તો છે નહીં, કેવી રીતે આત્માને ઓળખવો મારે? મારી પાસે તો બહિર્લક્ષી શ્રુત જ્ઞાન છે અત્યારે, અને મારું શ્રુત જ્ઞાન હજી તો બહિર્લક્ષી ચાલુ છે. હવે ભાવશ્રુત જ્ઞાન તો છે નહીં, હું પકડું કેવી રીતે આત્માને? તો કે કાંઈ ચિંતા કરમાં, ભાવશ્રુત જ્ઞાન નથી પણ જ્ઞાન છે ને તારી પાસે, જ્ઞાન લક્ષણ છે ને, જ્ઞાનનો ઉપયોગ છે ને, અંદરથી આવે છે ને, એ નિવર્તતું છે ને, એ ગ્રહતું થકું નિવર્તે છે ને, અને અંદરમાં પ્રવર્તતું થકું ગુણ ગુણરૂપી વ્યાપકપણું છે ને, એટલી મર્યાદાને તું ઓળખા કરને એટલે એ જ્ઞાન લક્ષણ જ ખરેખર જ્ઞાયકનું અવલંબન લઈ લેશે. એનું નામ પડી જશે ભાવશ્રુત. ભાવશ્રુતથી આત્મા ખ્યાલમાં આવ્યો એનો અર્થ આ છે. જ્ઞાનથી આત્મા ખ્યાલમાં આવે છે એનું નામ ભાવશ્રુત પડે છે. અને ખરેખર નામ ધરવું બધું જૂઠું છે. જ્ઞાન તો જ્ઞાન છે, જ્ઞાયક તો જ્ઞાયક છે, એટલી જ વસ્તુ માત્ર છે, એટલો જ સ્વભાવ છે, એટલી જ અહીંયા વાત આચાર્ય ભગવાનને કેવી છે. આ લક્ષણ જેને બેસે છે એને ખરેખર એનો ઉપયોગ બાર વયોગ્યોને અંદર લઈ આવવો છે. એવી પુરુષાર્થની વિપરીત પુરુષાર્થની દ્રષ્ટિ છૂટી જાય છે અને એને ખરેખર પોતાનું લક્ષણ અને એનું ત્રિકાળ લક્ષણ, એક વર્તમાન ઉપયોગ લક્ષણ, એક ત્રિકાળ અંદર ગુણ અને ત્રિકાળ ઉપયોગનું લક્ષણ અને જ્ઞાયક ભાવ, આટલી જ સત્તા એની છે. એટલે આ ખ્યાલમાં આવતા જ એને વિશ્વાસ આવવા માંડે છે. ઓહો હો હો, મારી સત્તા આટલી જ છે, મારી સત્તા જ આટલી છે, મારી સત્તા જ આટલી જ છે. અહીંયા ક્યાંય રાગ દ્વેષ મોહની કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ચર્ચા આચાર્ય ભગવાને લીધી નથી. અહીંયા લક્ષ લક્ષણની ચર્ચા ચાલે છે. લક્ષ લક્ષણ જેને ખ્યાલમાં આવે છે એ નિયમથી સમ્યક દ્રષ્ટિ હોય છે, એને સમ્યક દર્શનની પર્યાય જ ઉત્પાદ પાયમાં કરે છે. અને પછી જે ગ્રહતું થકું નિવર્તું થાય એ શુદ્ધ પર્યાયને ગ્રહતું થકું અને પૂર્વની શુદ્ધ પર્યાયથી નિવર્તું થકું, શુદ્ધ પર્યાયને ગ્રહતું થકું પૂર્વની શુદ્ધ પર્યાયથી નિવર્તું થકું. આપણે જે છ શક્તિ લીધી હતી ને, ભાવશક્તિ, અભાવ શક્તિ, ભાવ ભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ, ભાવ ભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ, છ અને સાતની પાછી ભાવ શક્તિ, એ જ આ પ્રકરણમાં એ લાગુ પડે છે કે કોઈ પણ ભાવ હોય એનો બીજે સમય અભાવ થાય અને જેનો અભાવ હોય એનો બીજે સમય ભાવ થાય. જેનો જે કોઈ પર્યાય સમજી લ્યો કે આજે ક્ષયોપશમની પર્યાય છે, ક્ષયોપશમ જ્ઞાનની, હવે એ ક્ષયોપશમની જ્ઞાનની પર્યાય છે એ સમયે ક્ષાયિકની અભાવરૂપ છે, તો એ ક્ષાયિકની અભાવરૂપ છે તો અભાવ ભાવ શક્તિ એમ સૂચવે છે કે ક્ષાયિકનો અભાવ છે ને ક્ષયોપશમનો સદભાવ છે, તો ક્ષાયિકનો અભાવ છે એનો ભાવ થઈ જશે હમણાં, એનું નામ અભાવ ભાવ શક્તિ. ભાવ હતો એનો અભાવ થાય, અભાવ હોય એનો ભાવ થાય, ભાવ હોય એનો ભાવ ભાવ રહ્યા કરે, અભાવ હોય એનો અભાવ ભાવ રહ્યા કરે, એવી આ શક્તિઓ છે. છ જોડકું છે કે કોઈને કોઈ પર્યાય એક સમયે હોય જ, રાગાદી ભાવ હોય જ નહીં એટલે એનો અભાવ હોય, કોઈને કોઈ પર્યાય હોય એનું નામ ભાવ શક્તિ, ભાવ હોય એનો અભાવ થાય એનું નામ ભાવ અભાવ શક્તિ, અભાવ હોય એનો ભાવ થાય એનું નામ અભાવ ભાવ શક્તિ, ભાવ હોય એનો ભાવ 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 રહીએ. એ આ શુદ્ધ પર્યાય ગ્રહે અને શુદ્ધ પર્યાય નિવર્તે એનું નામ ભાવ 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 ભાવ. એક ગુણની શુદ્ધ પર્યાય ઈ અનંત 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 એક પછી એક એક પછી એક એક પછી એક તે ગુણની તે સુદ પર્યાય થાય, તે ગુણની તે સુદ પર્યાય નિવર્તે, તે બીજા ગુણની સુદ પર્યાય ગ્રહણ કરે એ જ ગુણની સુદ પર્યાયથી નિવર્તે, એવું આ ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ચાલ્યા કરે. એમાં ભાવ અભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ અને અભાવ ભાવ શક્તિ, અને પાછી એક ભાવ શક્તિ આવે ઈ ક્રિયાના મલિન ક્રિયાના કારકોથી ભિન્ન એવી એક ભાવ શક્તિ, અને પછી ક્રિયાશક્તિ આવે એ નિર્મળ પર્યાયોના પણ કારકોથી જુદી એવી ક્રિયાશક્તિ. એનું વર્ણન આખું આ પેલી ત્રણ ચાર લીટીમાં જે અહીંયા લખ્યું ને કે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું, અને એમ લખ્યું છે ચોખ્ખું કે લક્ષણથી ઓળખવું. જે જે ગુણ પર્યાયોમાં ચૈતન્ય લક્ષણ વ્યાપે છે, જો બે લઈ લે છે, અર્થાત જે જે ગુણ પર્યાયોમાં ચૈતન્ય લક્ષણ વ્યાપે છે તે સમસ્ત ગુણ પર્યાયો આત્મા છે એમ જાણવું. ગુણ અને પર્યાય બે આત્મા છે એમ કહે છે. જેટલામાં ચૈતન્ય લક્ષણ વ્યાપે એનું નામ આત્મા જ છે. બે મિનિટમાં પૂરું કરું છું, ટાઈમ વધી ગયો છે, પણ આ ફકરો પૂરો કરી દઉં છું. એ અર્થાત જે જે ગુણ પર્યાયોમાં ચૈતન્ય લક્ષણ વ્યાપે છે તે સમસ્ત ગુણ પર્યાયો આત્મા છે એમ જાણવું, કારણ કે આત્મા તે જ એક લક્ષણથી લક્ષ્ય છે, અર્થાત ચૈતન્ય લક્ષણથી જ ઓળખાય છે. વળી સમસ્ત સહવર્તી અને ક્રમવર્તી અનંત પર્યાયો સાથે ચૈતન્યનું અવિનાભાવીપણું, એટલે એકની સાથે બીજું હોય હોય ને હોય, જ્યાં ગુણ હોય જ્ઞાન ત્યાં જ્ઞાનનો ઉપયોગ, એટલે એની પર્યાય હોય ને હોય, અવિનાભાવપણું એટલે એક વિના બીજું, એક બે બે એક સાથે જ હોય, અવિનાભાવપણું એને કહેવાય. વળી સહમત સહવર્તી અને ક્રમવર્તી અનંત પર્યાયો સાથે ચૈતન્યનું અવિનાભાવીપણું હોવાથી ચિન્ન માત્ર જ આત્મા છે. ચિન્ન માત્ર એટલે જ્ઞાન માત્ર જ આત્મા છે, ચિદરૂપ માત્ર જ આત્મા છે એમ નિશ્ચય કરવો. આટલું આત્માના સ્વલક્ષણ વિશે. એટલે એમ કહે છે કે પર્યાયમાં પણ તારે એમ વિચાર ન કરવો કે પર્યાયમાં રાગ છે, પર્યાયમાં દ્વેષ છે, પર્યાયમાં મોહ છે, પર્યાયમાં મિથ્યાત્વ છે, એ ભલે રહ્યું, પણ એની સાથે પાછું જ્ઞાન છે, તો જ્ઞાનને ઉર્ધ્વ કરવું અને ગૌણ કરવું, નથી એમ નહીં પણ એને ગૌણ કરી દેવું, જ્ઞાનને ઉર્ધ્વ કરવું, કારણ કે એ જ્ઞાન આત્મા સાથે જોડાયેલું છે. જ્યાં તને જ્ઞાન ઉર્ધ્વ થશે ત્યાં બધું હોવા છતાં એ ચાલ્યું જશે, અને જ્ઞાન ઉર્ધ્વ થતાં તને ખરેખર તારા જ્ઞાનની ચેતના ભાસશે, અને જ્ઞાનની ચેતના ભાસતા જ્ઞાનનું ત્રિકાળપણું ભાસશે, જ્ઞાનનું ત્રિકાળપણું ભાસશે ત્યાં તને જ્ઞાયક ભાસવા મળશે. એમ કરીને આમાં ચૈતન્ય ચેતન ચૈતન્ય અને ચિદ વિવર્તન જે 80મી ગાથામાં આવે છે પ્રવચન સારમાં, ચેતન એટલે દ્રવ્ય, ચૈતન્ય એટલે ગુણ, ચિદ વિવર્તન એટલે જ્ઞાનનો ઉપયોગ, એની આખી ચર્ચા આમાં આત્માના સ્વલક્ષણ વિશે જે આ લખ્યું છે એ આ લક્ષણની આખી બહુ ઇમ્પોર્ટન્ટ ચર્ચા છે. આ રીતે જેની વિચારધારા ચાલે છે એ નિયમથી સમ્યક દ્રષ્ટિ હોય છે, નિયમથી, કારણ કે એનું લક્ષ એના ચેતના સિવાય ક્યાંય હોતું નથી. બાકીનું બધું હોવા છતાં એને એ ગૌણ થઈ જાય છે, કાઢી નથી શકતો એને, ગૌણ પણ રહીએ છે પણ લક્ષ નથી ત્યાં, લક્ષ અહીંયા ચાલ્યું ગયું છે. એનું નામ જ સમ્યક દર્શન છે. આવું સમ્યક દર્શન સર્વભવી જીવો પોતાના સ્વરૂપને સમજી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.
ત્રણ પૂજા કુમુદબેન વાધર પરિવાર, આવતીકાલે કૃપાળુદેવના જન્મદિવસ પ્રસંગે ચેતનભાઈના સ્વાધ્યાય બાદ કૃપાળુદેવની એક ભક્તિ લેવામાં આવશે અને અવો શ્રી સદગુરુદેવની સ્તુતિ આવતીકાલે લેવામાં આવશે. સહજાનંદ.